તારીખ 20/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 554 555 અને 556 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 847
પત્રાંક 552 પૂરું થઈ ગયું પછીનો પત્ર છે 554. શ્રી અંજાર ગ્રામે સ્થિત પરમ શ્રીનું કોઈ સૌભાગ્ય અથવા વ્યાપાર છે સુભાગભાઈ અંજાર ગયેલા છે ત્યાં પત્ર લખ્યો છે. શ્રી મોહમયી ભૂમિથી લિખિતર તો પોતાનું કાંઈ નામના બદલે કાંઈ બીજું લખ્યું છે. આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ તમારું પત્ર મળ્યું છે. એક આપણે નોંધ કરેલી છે જે જે પત્રોમાં એમણે પોતાના નામની જગ્યાએ દોસ થયા સંકલનમાં લીધા છે કરતા જ જાવ છો. હે 554 માં એમાં આપણે તરત જોઈએ ને અભાસ કે ઈડર કે મોવાણી અત્યારે રિસર્ચ કરવું છે. કારણ તો હશે કારણ કે પરદેવ ઘણી વાર એવા વિશેષણ લખતા હતા પોતાના માટે કે લોકો બરદાસ્ત ન કરી શકે એમ સમજી નહીં સહન ન કરી શકે એવું કારણ હોવા જોઈએ છે. વિશેષ તમારું પત્ર મળ્યું છે. ચત્રભુજના પ્રસંગમાં આપે લખતા એમ લખ્યું કે કાળ જશે અને કેણી રહેશે તે આપને લખવું ઘટાડ ન હતું. કોઈ ચત્રભુજ કરીને કોઈ માણસ હશે આમ તો આગળ તો એમના બનાવીનું નામ ચત્રભુજ બેચર છે પણ એ તો ઘણા વર્ષ છે પત્ર વ્યવહાર નથી જતા એટલે કયા ચત્રભુજ છે કાંઈ ખ્યાલમાં નથી આવે એવું. જે કાંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી પણ તે પરમાર્થથી અવિરોધી હોય તો થઈ શકે ને થઈ શકે છે નહીં તો થઈ શકવું બહુ કઠણ પડે છે અથવા નથી થઈ શકતો. એટલે શું છે કે સમય તો વ્યો જશે પણ લોકો અમુક વાતો બોલશે રામચંદ્રજીના વખતમાં એવું બન્યું કે લોકો એવી રીતે ચર્ચા કરતા જુઓ સીતાજી રાવણના ઘર રહી આવ્યા તો એ રામચંદ્રજી એ રાખ્યા કે નહીં ઘરમાં અને મોટા પુરુષ છે એટલે બધા એનું અનુકરણ કરશે એમાં હું રામચંદ્રજી આમ કર્યું પછી આપણને હું એનું નામ તેની વાત રહી જશે એવી વાત સમાજમાં રહે નહીં એની પરંપરા ન ચાલે એના માટે એમણે બહુ મોટું કડક પગલું ઉભેલું એમ મને એમ છે એમના બનેવીની જ વાત હોવી જોઈએ કદાચ બહુ બીમાર હોય અને એમને બોલાવતા હોય ના જતા હોય બનવા જોગ છે કે જો સગા બની હતા તો છેલ્લે છેલ્લે ખબર પૂછવાય ન આવ્યા, આવો તો કઈ ધર્મ હતો. લોકો આપના વિશે બોલે એવું એવી વાત ન રહી જવી જોઈએ. આપને એવું લખવું જોઈતું નહોતું એમ કે એમને લખ્યું છે પણ આ તમે બરાબર નથી લખ્યું એમ કે જે કાંઈ બની શકે એવું હોય તે કરવામાં મારે વિષમતા નથી, શક્ય હોય હું બધું કરું છું એમ કે. પણ આત્મકલ્યાણથી અવિરોધી હોય તો આ સરસ છે. મારા આત્મકલ્યાણના પરિણામને ક્ષતિ પહોંચે, બાધા પહોંચે કે એમાં કાંઈ મને અનુકૂળ ન લાગે એવી કોઈ વાત તો હું મચક નથી આપતો એમ કે. પછી બીજું કાંઈ જોતા નથી એટલી આત્મકલ્યાણની અથવા પરમાર્થ માર્ગની એટલી મુખ્યતા છે કે એની પાસે બીજી કોઈ ગણતરી નથી એમને સંસારની, પ્રસંગોની, સંસારના કાર્યોની, સાંસારિક વસ્તુઓની કોઈ ગણતરી નથી. અને એટલા માટે તો એમના બેનના લગ્નમાં પણ એ ઉપસ્થિત નથી થયા, સગી બેનના લગ્નમાં. નહીં તો થઈ શકવું બહુ કઠણ પડે છે, મારાથી બનતું જ નથી અથવા નથી થઈ શકતું. જેથી કાળ જશે ને કેણી રહેશે એવો આ ચતુર્ભુજ સંબંધીનો પ્રસંગ નથી. મને પણ એમ લાગે છે કે આ પ્રસંગ એવો નથી કે લોકોને કાંઈ કહેવાનું કારણ થાય, બોલવાનું કારણ એવું તો નથી દેખાતું. પણ એવો પ્રસંગ હોય તો પણ બાહ્ય કારણ ઉપર જવા કરતા અંતરધર્મ ઉપર પ્રથમ જવું એ શ્રેયરૂપ છે અને તે વિસર્જન થવા દેવા યોગ્ય. આ વ્યવહાર સંબંધી કેવી રીતે વર્તન રાખવું તેની નીતિ છે, આ જ્ઞાને ના માર્ગની નીતિ છે. નીતિ કયો કે પોલિસી કયો? પોતાનું આત્મકલ્યાણની અંદર નુકસાન પહોંચે એવો કોઈ વ્યવહાર વ્યવહાર તરીકે નિભાવવો નથી. અને એના માટે ભલે લોકોને જે કહેવું હોય કે લોકો આમ કહેશે, લોકોમાં આમ કહેણી રીત છે એ વાત જોવાની રહેતી નથી. આવી નીતિ છે જે રીતે જ્ઞાનીની નીતિ છે એ નીતિ અનુસાર મુમુક્ષુએ પણ પ્રવૃત્તિ થતે છે તો એ જ્ઞાનીને અનુસરે છે. એટલે કોઈ કહે એવો પ્રસંગ હોય તો પણ બાહ્ય કારણ ઉપર એટલું વજન ન દેવું, અંતરધર્મ ઉપર પ્રથમ જવું અને એ કલ્યાણકારક છે. લૌકિક વ્યવહાર ફેર પડે એવો જ આ માર્ગ છે. આ માર્ગ કેવો છે કે લૌકિક વ્યવહારમાં તો ફેર પડવાનો છે. પહેલાની જેમ જ જેટલો જ લૌકિક વ્યવહાર રહીએ એ ન બને, કેમ કે લૌકિક વ્યવહારમાં જે ગેધરિંગ છે, સગા સંબંધીઓ ભેગા થાય છે, એક અસત્સંગનો પ્રસંગ છે. અસત્સંગ અને અસત પ્રસંગ છે. કદાચ જેમાં જવું પડ્યું હોય તો પણ નિરસ મને રહેવાય તો જ એ જવું પડ્યું ગણાય, નહીં તો જવું પડ્યું નથી, પોતાના રસ્તે જાય છે અને નુકસાન થયા વગર. બીજું કાંઈ નહીં તો એટલો સત્સંગ તો ખોવે ખોવે ને ખોવે, સત્સંગ તો જાય જ એટલો. રેવાશંકર ભાઈ આવ્યા છે લગ્ન પ્રસંગમાં, એમના બેનના લગ્ન આવે છે ને, એટલે એ વાત છે. જેમ તમારું ને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી, મને વચ્ચે દાખલ નહીં કરતા. રેવાશંકર ભાઈ કહે ને તમને બે તમે એ વિશે નાનુભવી છો, પોતે તો ઉંમરમાં નાના છે, બે ઉંમરમાં મોટા છોલા એના કાકાજી સસરા છે, સુભાગભાઈ મોટા છે, તમે જેમ ધ્યાન બેસે એમ કરી લીધો, મને પૂછવાની જરૂર નથી, તમને વચ્ચે લાવવાની જરૂર નથી. પણ આટલો લક્ષ્ય રાખવાનો છે એટલે પોતાને જે સૂચના દેવી છે કે બાહ્ય આડંબર એવો કાંઈ ઈચ્છવો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાધ થાય. મોટાભાગે લગ્ન પ્રસંગમાં આપણો દેખાવ સારો થાય એવો જે પ્રકાર છે એ બાહ્ય આડંબર છે. આપણો દેખાવ સારો થવો જોઈએ. આબરૂ વધારવાનો પ્રસંગ ગણાય છે. મોટાભાગે જે લગ્ન પ્રસંગ છે ને એ આબરૂ વધારવાનો પ્રસંગ ગણાય છે. એવું નહીં કરવાનું એમ કે છે, કેમ કે એમાં આત્મકલ્યાણને બાધા પહોંચે. આત્માર્થી જીવે લોકસંજ્ઞાના પરિણામથી ખાસ ચેતવા જેવું છે. તેમાં પણ સામૂહિક કાર્યક્રમમાં બીજાને સારું લગાડવા અથવા બીજાઓ મને સારું લગાડે એવી અપેક્ષા ભાવ થાય ત્યારે આત્માર્થી જીવે અંદરમાં પોતાને પૂછવા જેવું અને અવલોકવા જેવું કે અરે જીવ, આવું પરમ દુર્લભ પરમ સત્ય સાંભળવા મળ્યું પછી તારે કોને કોને રાજી રાખવા છે અને તારે કોના કોનાથી રાજી થવું છે, અને આ રાજી રાખવાનું અને રાજી થવાનું ક્યાં સુધી તારે કર્યા કરવું છે, અત્યાર સુધી જ ધંધો કર્યો છે. એ જીવ સત્ય માર્ગથી જરા પણ વિચલિત થવું યોગ્ય નથી, તેમ અચળ રહેવાનો પુરુષાર્થ કરતા એવા પ્રસંગમાં ન ગયા અને આપણે મક્કમ રહ્યા તો જે પરિસ્થિતિ સર્જાય પછી પરિસ્થિતિ એવી ઊભી થાય તેનો સ્વીકાર કરવાની પૂરી તૈયારી અભિપ્રાયમાં હોવી શકે છે. જે પરિસ્થિતિ થાય કાંઈ વાંધો નહીં, આપણે એનો વાંધો નથી. અને તેમ વર્તતા પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને રહીને રાજી થવાનું બનશે. આગળ જતા સ્વરૂપમાં સ્વરૂપથી રાજી થવાનું બનશે, નિરાકુર સુખરૂપ રાજી પણ થશે સરવાળે. ત્રીજી ડાયરી લાગે. એટલે ભલે તમે નિર્ણય ગમે એ લ્યો, પણ આડંબર વધારવાનો કોઈ નિર્ણય નહીં કરતા, એવો પ્રયત્ન નહીં કરતા. આપણે દેખાવ હારો કરવો છે એ દ્રષ્ટિકોણથી કાંઈ નહીં વિચારતા. રેવાશંકરભાઈને એ ભલામણ આપીએ છીએ અને તમને પણ એ ભલામણ આપીએ છીએ, આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. કોઈ પણ પ્રસંગ હોય, આપણે આપણો દેખાવ સારો કરવો છે એ વાત નહીં હોવી જોઈએ કોઈ પણ પ્રસંગમાં. આ તો લગ્ન પ્રસંગ છે એટલે એ વાત લખી છે તમને, બાકી કોઈ પ્રસંગમાં દેખાવ સારો કરવાનો આડંબર કરવો એ આત્મકલ્યાણને હાનિ કરવા બરાબર છે, અશ્રેય રૂપ છે આત્મા માટે, એટલે એ નહીં કરવું. સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. દ્રવ્ય વ્યય અર્થે નહીં પણ પરમાર્થ અર્થે, કેમ કે આડંબર વધારવા જાય તો ખર્ચો વધશે એ ગણતરી ના નથી પાડતો તમને. બહુ સારો દેખાવ કરો અને થોડો ખર્ચો વધારે કરો એના એના માટે મારે ના નથી કે ભાઈ, પણ એ આપણા પરમાર્થ આત્મકલ્યાણના કારણથી એ વાત બરાબર નથી. આડંબર કરવો એ આપણે આપણા આપણું કામ નથી. અમારું કલ્પિત મહાત્મ ક્યાંય દેખાય એમ કરવું કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. આ પ્રશંસાના બાબતમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો કે અમારી પ્રશંસા થાય, અમારી મોટાઈ મહાત્મ થાય એ તમારે કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં, અમને એ પ્રિય નથી. કલ્પિત મહાત્મામાં એવું છે કે જ્યારે કોઈ પ્રશંસા કરે ત્યારે અતિશયોક્તિ થવાને શક્યતા છે. વાત એમ છે, કોઈ પાત્ર જીવને એનો એને આત્માનો લાભ થાય એના માટે તમે મુદ્દાસરની બે વાત કરો તો વાત ઠીક છે, પણ સામાજિક રીતે સામાજિક પ્રતિષ્ઠા વધારવાનો પ્રયત્ન નહીં થવો જોઈએ. ઘણા કારણોથી અને ઘણા વિચારથી એ વાત લાભકારક લાગે છે. સવારે જ એક વિષય આપણે ચાલ્યો હતો, ફરીને અત્યારે એની યાદી લઈએ કે લોકત્યાગ એ આ માર્ગ માટે અનુકૂળ છે, લોકોને ભેગા કરવા એ અનુકૂળ છે. જાજા લોકોને ભેગા કરવા, સાંભળનારની બહુ મોટી સભા હોય, ઓડિયન્સ ઘણું હોય, એ આ માર્ગને અનુકૂળ નથી. વળી વર્તમાન કાળમાં કોક કોક આત્માથી જીવ નીકળે, કોણ નીકળે? એના ટોળાને ટોળા નીકળવા મુશ્કેલ છે અત્યારે. બીજી રીતે કહીએ તો, નાની તો બહુ મોટી વાત છે, પણ આત્માર્થી જીવો માટે પણ આ કાળ દુષ્કાળ જેવો છે. કેવો છે? દુષ્કાળ છે. સુકાળ નથી કે ઉગી નીકળે અને થ્યાજ કરે બધા, એ સંભવિત છે. દર્શન મોહ મૂકવો એ બચ્ચાના ખેલ નથી, તો બહુ મોટી વાત છે. અનંત કાળે જીવે દીક્ષાઓ લઈ લઈને પણ મોહ નથી મૂકતો. દીક્ષાઓ લીધી છે અનંત વાત, પણ મોહ નથી મૂકતો. અને આ મોહ દર્શનનો બહુ છે. ત્રામણો એક કામ કરે ને પાછલી બાયણ થી પાછો કેવી રીતે ગરી જાય, બકરું કાઢે તો ઊંટ પછી જાય, કાઢવા જાય બકરું ઊંટડું ગરી જાય અંદર, એવો દર્શન મોહ છે. એટલે એની ગંભીરતા, એની કાળજી, એ વિષયનો બરાબર સમજણ હોય તો કાંઈક પાત્રો પાડે યથાર્થ પ્રકારે તો ઉપશમ થવાનો વારો આવે. બાકી કાંઈ આ કાળમાં કોઈ ટોળાના ટોળા કોઈ આત્માર્થી ના થઈ જાય અને એવું બને એ શક્યતા દેખાતી નથી. અને કદાચ કોઈ થાય પોતાની યોગ્યતાથી, ચિત્ત પ્રસન્નતાને પ્રમોદનું જ કારણ છે. આ સિવાયથી વધારે કયા કારણો હોવું ઘટે નહીં. એટલે સામાજિક રીતે કોઈ ફેલાવો થાય એ નાનીઓને પ્રિય પણ નથી, અપ્રિય છે. એમને અપ્રિય છે ને કેટલું અત્યંત અપ્રિય છે એમને. કેમ કે એમાં સાધનાને વિક્ષેપ થવાનો વધારે પ્રકાર બનવા યોગ્ય છે. થોડા પણ યોગ્ય જીવો હોય એ આ કાળને વિશે પોસિબલ છે, શક્ય છે, એથી વધારે ઈચ્છવા જેવું નથી. બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સચવાઈ કરી અપાય, કોઈ જીવને સંતોષ અપાય. કેવી રીતે? પરમાર્થ સચવાઈને, એટલે અમારું આત્મકલ્યાણ સચવાઈને સંતોષ આપી શકાય તો તેમ કરવામાં અમારી ઈચ્છા છે. કોને? કોઈ જીવને, કોઈ એવો સુપાત્ર જીવ હોય તો. એમ લાગે કે આ જીવની કાળલબ્ધિ પાકી લાગે છે, તો પોતાનું કલ્યાણ સાચવીને એને સંતોષ અપાય તો એમ કરવામાં અમારી ઈચ્છા છે. એટલી ઈચ્છા છે, એથી વધારે અમારી ઈચ્છા નથી. એ જ વિનંતી છે. પ્રણામ. એમ કહીને એમણે પોતાના ઘરના પ્રસંગની અંદર પણ કેવી સૂચના આપી છે, અથવા એ પણ એક ઉદય પ્રસંગ છે, તો એ ઉદય પ્રસંગમાં પણ પરમાર્થને કેવી રીતે નજરમાં રાખીને, લક્ષ્યમાં રાખીને પ્રવર્તે છે એ એક શિક્ષા લેવા જેવો વિષય છે. બાકી તો જીવને ખોટી કલ્પના બહુ થાય છે. અમારે નજીકના સગા છે, પહેલેથી જ તે બહુ ઓછું સાંભળે એટલે એક પ્રકારનો અભિપ્રાય બંધાઈ ગયેલો કે આપણે બધાની વચ્ચે જઈને કોઈ આપણી મશ્કરી કરે તો આપણને ખબર ન પડે, કેમ કે આપણે સાંભળતા નથી. બીજા દાંત કાઢતા હોય તો એમ પડે કે આપણા તો નથી દાંત કાઢતા ને. એટલે કોઈ લગ્ન પ્રસંગમાં સગા સંબંધીમાં જ્યાં ગેધરિંગ હોય ને ત્યાં જાય જ નહીં. એ જાતની એક પ્રકૃતિગત સંકોચ, મારું કામ ને હું ન આવી શકું, મારું કામ ને હું નહીં આવું, જમવાય ન જાય, ક્યાં કોઈ પ્રસંગમાં ન જાય, એવી છાપ પડી ગઈ એટલે એનું એનું કોઈ ખોટું ન લગાડે. એ તો ભાઈ એ તો ક્યાં આવતા જ નથી, પતી ગયું. એ તો કઈ ક્યાંય નહીં આવે, એ ક્યાં આવતા જ નથી, ક્યાં જતા જ નથી, પછી એનું કોઈ ખોટું લગાડતા નથી. માણસ ન જાય ને પ્રેજ્યુડિશિયલ કોઈ કારણ હોય ને ન જાય તો ખોટું લગાડે, બાકી કોઈને ખોટું લગાડવાનું કારણ નથી. હવે તમે તમારા આત્મશ્રેય અર્થે અનુપસ્થિત રહેતા હોય તો એમાં કોઈ કાંઈ લુખી રોટલી ખાવાના નથી. રોટલી ખાશે તો બધા ઘી ચોપડેલી જ ખાવાના છે, તમે નહીં જાઓ એટલે લુખું ખાશે એવું તો કાંઈ બનવાનું નથી. એ રંગે સંગે બધા રાચવા નાચવાના બી બધું એમ જે કરવાના એ કરવાના, તમે હો તમે ન હો. તમે ખોટી કલ્પના કરે આપણે નહીં જઈ ખોટું લાગશે તો, આપણે નહીં જઈ ખોટું લાગશે તો કાંઈ ખોટું લાગવાનું નથી. એ બધા જે જેને જેમ રાચવું એમ રાચે ને નાચવું એમ નાચતા નાચે. કોઈના માટે કોઈ રાહ જોતું નથી. અમસ્ત રીતે કોઈ બહુ મોટું કામ હાથમાં લીધું હોય, કરોડોનો ઇન્ડસ્ટ્રીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું હોય, એ ક્યાંય જ જતો એ માણસ, અને એનું કોઈ ખોટું નથી લગાડતું. એ તો બહુ કામવાળા માણસ, એને એક સેકન્ડની ફુરસદ નથી. 24 કલાકમાંથી 14 કલાક કામ કરે છે, 16 કલાક કામ કરે છે, એનું કઈ કોઈ ખોટું નથી લગાડતો. પણ અમસ્તા અમસ્તા માણસ કલ્પના કરે ને આપણે નહીં હોય તો પછી આપણા વિશે આમ વાત કરશે ને આપણું આમ ગણાશે ને આપણું આમ ગણાશે ને આ અંદર અંદર અમથું અમથું લોકસંજ્ઞાનો પરિણામ. લોકસંજ્ઞાના પરિણામ પોતાને ને પોતાને ખોટી કલ્પનાએ જોડી અને જીવને આવરણ કરે છે, એ બધા પરિણામો આવરણ કરે છે. લોક વ્યવહારમાંથી ખસી જવાય તો ઘણી ઉપાધિથી બચી જવાય. ત્યાર પછીનો પત્ર છે 555. પ્રત્યક્ષ કારાગ્રહ છતાં તેના ત્યાગને વિશે જીવ ઈચ્છે નહીં, અથવા ત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં, અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં, તે ત્યાગ બુદ્ધિ છતાં ત્યાગતા ત્યાગતા કાળ વ્યય કરવાનું થાય, તે શુભ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા, અને અલ્પકાળમાં તેમ કેવી રીતે બને તે વિશે તે પત્રમાં લખવાનું થાય તો કરશો એ જ વિનંતી. જુઓ આ સુભાગભાઈને પોતાનો પ્રોબ્લેમ મૂક્યો, ક્યારે મૂક્યો છે? સુભાગભાઈની નિર્મળતા એ વિષયમાં કાંઈક હશે ત્યારે ને, શું લખ્યું છે કે આ સંસાર પ્રત્યક્ષ કારાગ્રહ છે. કેવો છે? કારાગ્રહ એટલે જેલ, સાહિત્યની ભાષામાં એને કારાગ્રહ કહે છે, ચાલુ ભાષામાં જેલ બોલાય છે. કે આ સંસાર પ્રત્યક્ષ કારાગ્રહ છે, છતાંય જીવ એને ત્યાગવા ઈચ્છે નહીં. ત્યાગવા ઈચ્છે નહીં એટલે જરા ઈચ્છા નથી એમને, પણ અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં. શિથિલતા ગણે છે પોતે. હા, રસ નથી છતાંય, તે રસ નથી તો પછી ત્યાગ શું કરવા નથી એમ કે શિથિલતા છે કઈ એમ ગણે છે. અને એ ત્યાગતા ત્યાગતા આમ ત્યાગવું કાળમાં એ રીતે ત્યાગ થાય એ કેવી રીતે બને, આ વિષયમાં પત્ર લખવાનું થાય તો કરશો, તમે લખી શકો તો લગ્ન તમારા વિચાર જાણવા. પ્રશ્ન મૂકીને પત્ર પુષ્કળ પૂરું કરીને છે. એકને ગુણ સ્થાનમાં પણ એ બહુ રહેવા ઈચ્છતા નથી એમ. જોકે એ ગુણ સ્થાનમાં તારતમ્ય અપેક્ષાએ તો આગળ વધતા જ હોય છે, તોય તે મને શું છે ભાવના એ જ ભાવમાં કેવળ જ્ઞાન લેવાનું હતું, જે કોઈ રીતે શક્ય જ નહોતું. પણ એમની ભાવના છે એ અશક્યતાને કબૂલતી નહોતી. અને પુરુષાર્થ અંદર ઉછાળા મારતો હતો કે જો હું સ્વરૂપમાં સ્થિર થાવ છું તો વિશેષ સ્થિર શા માટે ન થાય, ને પૂર્ણ સ્થિર શા માટે ન થાય. જે અનંત સુખનું ધામ છે, પરમ શાંતિનું સરોવર છે, એમાં શું કરવા બહાર નીકળીએ? કે એમાં ડૂબેલા શું કરવા ન રહીએ? એટલે આગમનો વિષય, સિદ્ધાંતનો વિષય ગૌણ કરી દેતા હતા. એટલે 88મી વર્ષે પણ એ ઘર છોડવાની ને મુનિ દશામાં એની ભાવનામાં બહુ આવતા હતા. આમાં અપૂર્વ અવસરનું જે કાવ્ય છે એ અંદાજથી 30મા વર્ષમાં એમને ગોઠવું છે સંકલનકારે, ગ્રંથને સંકલન. પણ એકચ્યુઅલી એનો સમય મળતો નથી એક્ઝેક્ટ ક્યાં વખતે એમને લીધું, કેમ કે એના ઉપર તારીખ ઘણું કર્યું નથી. અપૂર્વ અવસર છે ને એના ઉપર તારીખ. 30મા વર્ષમાં પ્રારંભમાં માણસોને 63 પાને છે ભવાણી સંવંત 1900 આ કાવ્યનો નિર્ણિત સમય મળતો નથી. અહીંયા ફૂટનોટ મૂકી જુઓ, ભવાણી સંવંત 1953 કરીને ત્યાં એકડાનું ચિહ્ન મૂક્યું છે, એની ફૂટનોટ છે. આ કાવ્યનો નિર્ણિત સમય મળતો નથી કે ખરેખર ક્યારે લખાણો. પણ એક દિવસ સવારમાં કુટુંબની દશાની ભાવનામાં હશે, અને શિયાળાનો દિવસ હશે. આજે માગતર મહિનો છે ને, પો મહિનો છે, ઠંડીનો દિવસ હશે. એમના માતુશ્રી તડકે ફળિયામાં ખાટલો નાખીને બેઠા હશે, કામ કરતા હશે. એ આવીને પાંગતે બેઠા, પાંગત એટલે જ્યાં પગ રાખવાનું હોય એને પાંગત કે. પેલાના જે ખાટલા છે એને એવી રીતે ભરતા, પાટીનો હોય કે કાઠીનો હોય, પગ રાખવાનો હોય ત્યાં આછું હોય, ભરત અને બાકીને બધું સરખું ભરેલું હોય, કેમ કે પગને કાંઈ બહુ ટેકાની એવી જરૂર નહીં, એટલે પાંગે જ આવીને બેઠા. પછી આ 21 કડી લખી છે એક ધારી હાટલે બેઠા બેઠા ફળિયામાં. ચોક્કસ સમય મળતો નથી, પણ આ જે 26મા વર્ષમાં એમણે આજે આ પ્રશ્નો લખ્યા છે એ એમની મુનિ દશાની ભાવનાથી લખ્યા છે કે આ કારાગ્રહ જેવો ઘર છે, ઘરમાં સગવડ છે ને અનુકૂળતા છે ને એવું કાંઈ નથી, પણ એમની જેલ જ લાગી છે, છતાં આ જીવ કેમ એને ત્યાગવા ઈચ્છતો નથી, કેમ અત્યારે ઈચ્છા કરીને ત્યાગી નાખતો નથી. અને અત્યાગ પણ છે તો એ શિથિલતા શું કરવા, એ શિથિલતાનો ત્યાગ કેમ નથી થતો, ઉગ્રતા કેમ એટલી નથી, નાશ વખત કેમ જાય છે ત્યાગવા માટે, ટાઈમ કેમ લાગતો નથી, એટલે એ પ્રશ્નો લખ્યા છે. 28 વર્ષથી એમની ભાવના સંસારથી છૂટવાની ઘણી હતી, એટલે આ અરસામાં એકવાર એમણે 28મે વર્ષે દેવાશંકરભાઈને કહી દીધેલું કે મને તમે હવે ધંધામાંથી મુક્ત કરી દો, તમે સંભાળી દો આ બધું, મને છોડી દો, મારી ભાગીદારી બંધ કરો. દેવાશંકરભાઈએ ના પાડી દીધેલી. પછી 30મે વર્ષે તો જરાક જોરથી કહી દીધું કે હવે તમે રાખવા માગો તો હું રહી શકું એમ. ત્યાર પછી તબિયત પણ અસ્વસ્થ રહી છે, એટલે એ તબિયતના કારણે પણ એમને વેપાર ઓછો સંભાળ્યો છે. 32મા વર્ષે તો સાવ નિવૃત્તિ લઈ લીધી. એ 555માં તો એમની ભાવના અનુસાર વિષયને વધારે ચર્ચવા માટે પત્ર લખ્યો છે અને એ જ વિષય ઉપર એમણે આગળ પણ થોડી ચર્ચા કરી છે. એમનો પત્ર આવ્યા પછી પણ ચર્ચા કરી છે. તમે આમ લખો છો પણ મારો લખવાનો હજી પ્રશ્ન આવો છે, મારો પ્રશ્ન હજી તમે જોઈ એટલો સમજ્યા નથી એમ કરીને પાછો દોહરાવ્યો છે પ્રશ્ન. પણ જેટલું કાંઈ લખ્યું છે સુભાગભાઈએ એ પણ સરસ લખ્યું છે, એ આવશે જે આપણે આગળ આવશે. પછીનો પ્રશ્ન છે 556મો. પ્રશ્ન પત્રનું મથાળું છે પરમ પુરુષને નમસ્કાર. પરમ સ્નેહ શ્રી સૌભાગ્યભાઈ, શ્રી મોરબી, મોરબી આવી ગયા છે અંજારથી. ગઈકાલે એક પત્ર પ્રાપ્ત થયું હતું તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે. રોજ લગભગ એક કાગળ એમને મળે છે. બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિશે લખેલી વિગત જાણે છે. બ્રહ્મરસ એટલે આત્મરસ, એ શબ્દ વેદાંતમાં વધારે પ્રસિદ્ધ છે. બ્રહ્મ એટલે આત્મા. આત્મરસ સંબંધી બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી કોઈ વ્યક્તિ હશે એટલે મેં આમ વ્યક્તિગત નામ નથી લખ્યું, એ વિશે લખેલી વિગત જાણે છે તથા સંકિતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત કહી છે તે તેમજ હોવી જોઈએ એ વિશે લખ્યું તે વાંચ્યું છે તથા ત્યાગ અવસર છે એમ લખ્યું તે પણ વાંચ્યું છે. ઘણું કરી મહાસુદ બીજ પછી સમાગમ થશે એટલે 15 દિવસ પછી, અને ત્યારે તે માટે જે કાંઈ પૂછવા યોગ્ય હોય તે પૂછશો. માં સુધી જે મુંબઈથી છે, ફાગણમાં મુંબઈ છે હજી, એટલે એમના અંદાજ મુંબઈથી નીકળવાના તો બધા ખોટા પડે છે, નીકળી શકતા નથી. ને આમ તો શું કે ફાગણ મહિનામાં એમની બેનના લગ્ન હતા, પણ પછી તો ચાઈને જ નથી નીકળ્યા. એ પત્ર એમને 567માં લખેલો છે. બે તાર, બે પત્ર અને બે પત્તા, એટલે બે કવર, બે તાર અને બે પોસ્ટકાર્ડ, છ મળ્યા. એટલે બધે ખૂબ બોલાવવા માટે કાગળો લખ્યા અને તાર પણ કર્યા. ગયા નથી, વવાણિયા નથી ગયા. ફાગણ મહિનો આખો મુંબઈથી પત્ર લખાયેલા છે. ચૈત્ર મહિનામાં હજી મુંબઈ છે. આખો ચૈત્ર મહિનો મુંબઈ છે. વૈશાખમાં મુંબઈ છે, જેઠમાં મુંબઈ છે. લ્યો માસ બીજે નીકળવાની વાત કરે છે. જેઠ મહિનો અષાઢ મહિનામાં મુંબઈ છે, શ્રાવણ મહિને આવ્યા છે. શ્રાવણ મહિને મુંબઈ આવ્યા છે. શ્રાવણ સુદ બીજ મુંબઈ છે, બીજ મુંબઈ છે. શ્રાવણ સુદ દશમ રમાવણી, શ્રાવણ સુર તીજનો છેલ્લો પત્ર મુંબઈ છે, પછી શ્રાવણ સુદ દશમ રમાવણી આવ્યા છે. ક્યાં મા મહિનો, ક્યાં શ્રાવણ મહિનો, કેટલું છેટું પડ્યું છે. કેટલા ફાયદા કરવા પડ્યા છે, કેટલું પ્રેશર આવ્યું હશે, એવું છે. હા, જે મોટા પુરુષના માર્ગ વિશે તમારા એક પત્રમાં લખવાનું થાય છે તે વાંચીને ઘણો સંતોષ થાય છે. આત્મ સ્વરૂપના પ્રણા, આત્મ સ્વરૂપ પ્રણા, એટલે કોઈ એમને મહાપુરુષને આમ હોય આમ હોય એવું કંઈ લખ્યું છે એ વાંચીને પોતે સંતોષ વ્યક્ત કરશે. એટલે સુભગભાઈની નજર ઘણે પહોંચતી હતી એ વાત સ્પષ્ટ છે. કઈ પત્ર નથી આવતા?